समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति अने एना उपर परम उपकारी पूज्य गुरुदेव श्री गांधी स्वामी ना प्रवचनों जे प्रवचनों माथी प्रवचन रत्नाकर रचाया छे एवा प्रवचन रत्नाकर नो भाग पहलो प्रवचन रत्नाकर भाग पहलो पानु 267 267 अने कॉम्प्यूटर मा पेज नंबर 278 प्रवचन रत्नाकर भाग पहलो पानु 267 कॉम्प्यूटर मा पेज नंबर 278 અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગાથા 15 ભાવાર્થ ઉપરનું પ્રવચન આપણે 15મી ગાથા કરી છે અને એના પછી પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં જે વાત આવી છે એના પણ કેટલાક બોલને આપણે ગયા સ્વાધ્યાયમાં લીધા. આજે હવે આપણે ગુરુદેવનું ભાવાર્થ ઉપરનું પ્રવચન છે એ આખે આખું જ આપણે લઈશું, જેથી આ ગાથા બહુ સરસ રીતે બધાને સમજમાં આવી જાય. ગાથા મહત્વની છે. 14મી ગાથા પછી આ 15મી ગાથા છે, એમાં ફેર એટલો છે કે 14મી ગાથામાં સમ્યક દર્શનની વાત કરવામાં આવી, આ 15મી ગાથામાં સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી છે. અને હવે પછીથી ગાથા 16મીમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની વાત કરવામાં આવશે. એટલે આ ગાથા પણ ઘણી મહત્વની છે. એટલે આપણે ભાવાર્થમાં જોઈએ. ગુરુદેવશ્રીએ અહીંયા કહ્યું છે ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં કે અહીં આત્માની અનુભૂતિને જ જ્ઞાનની અનુભૂતિ કહી છે. આત્માની અનુભૂતિને જ જ્ઞાનની અનુભૂતિ કહી છે, કેમ કે આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાન સ્વરૂપે જ છે. આપણે વારંવાર એમ કહીએ છીએ કે ચૈતન્ય માત્ર. હવે ચૈતન્ય એટલે શું? ચેતના શું વસ્તુ છે કે જેને લીધે થઈ અને આપણે એને ચૈતન્ય કહીએ છીએ? ચેતના એ છે કે આત્મા દરેક સમયે જ્ઞાન કરે છે. દર્શન અને જ્ઞાન બે મુખ્ય ગુણ છે. દર્શન એટલે દેખવું અને જ્ઞાન એટલે જાણવું. વિશેષતાથી જાણવું એનું નામ જ્ઞાન અને સામાન્ય અવલોકન એનું નામ દર્શન. એ બંને સાથે હોય છે. કોઈ સમય એવો નથી કે આત્મા જ્ઞાન કરતો ન હોય, એટલે એને ચૈતન્ય મૂર્તિ કહેવામાં આવે છે, અથવા તો ચૈતન્ય ચમત્કાર પણ કહીએ છીએ. એટલે આત્માનું સ્વરૂપ એવું છે કે દરેક સમયે જ્ઞાન કરે જ છે. આત્માનો જ્ઞાન ગુણ બીજા બધા જ ગુણોની જેમ આત્માના સર્વ પ્રદેશમાં વ્યાપેલો છે. કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં એ જ્ઞાન ગુણ ન હોય. અનંત ગુણ છે તે બધા જ ગુણ આત્માના અસંખ્ય પ્રદેશમાં, દરેકે દરેક પ્રદેશમાં વ્યાપેલા છે. જ્ઞાન ગુણ પણ એમ છે. પણ અહીંયા મુખ્યતા આપણે જ્ઞાનની એટલા માટે કરીએ છીએ કે જ્ઞાન બધું જાણે છે, જ્ઞાનની પર્યાયમાં બધું જણાય છે, જાણવામાં આવે છે. એટલે જ્યારે એમ કહીએ કે જ્ઞાનની અનુભૂતિ, એટલે આત્મા જે જ્ઞાન કરી રહ્યો છે એવા ભગવાન આત્માની અનુભૂતિ, એટલે એમ કહેવાય કે આત્માની અનુભૂતિ અને જ્ઞાનની અનુભૂતિ એ બંને વસ્તુ એક જ છે. આત્માની અનુભૂતિને જ જ્ઞાનની અનુભૂતિ કહી છે. અજ્ઞાનીજન સ્વજ્ઞેયને છોડીને અનંત પરજ્ઞેયોમાં જ અર્થાત આત્માના અતિન્દ્રિય જ્ઞાનને છોડીને ઇન્દ્રિય જ્ઞાનમાં જ લુપ્ત થઈ રહ્યા છે. જ્ઞાન જેને જાણે તેને જ્ઞેય કહેવામાં આવે. જેને જ્ઞાન જાણે તે બધા જ્ઞેય છે. સ્વ એટલે પોતાનો આત્મા. પોતાના આત્માને જ્યારે જ્ઞેય બનાવી અને જ્ઞાન કરે છે તો પછી એ પોતાનું જ જ્ઞાન છે, પોતાના સ્વરૂપનો અનુભવ છે, એ સ્વાનુભૂતિ છે, સ્વ અનુભૂતિ છે. અને આ એનો એટલે કે આત્માનો સ્વાભાવિક સ્વભાવ છે, કે કોઈ વિશેષતાથી થાય છે એમ નથી, કોઈ જોર કરીને થાય છે એમ નથી, કોઈ ઉપાધિ રૂપે થાય છે એમ નથી. એ મૂળભૂત એવો એનો સ્વભાવ છે કે પોતે પોતાને જાણે, પોતાનું જ્ઞાન કરે, સ્વને જાણે, એવો એનો સ્વભાવ છે. એટલે જ્ઞેય તરીકે એને સ્વ હોય, જ્ઞેય તરીકે એને સ્વ હોય, આ તો મૂળભૂત સ્વાભાવિક વસ્તુ છે. પણ એ સ્વને જ્ઞેય ન બનાવે, સ્વને જ્ઞેય તરીકે ન રાખે, એટલે કે સ્વને જ્ઞેય તરીકે છોડીને, સ્વજ્ઞેયને છોડીને અને બીજા જ્ઞેયો તરફ જાય. સ્વ સિવાય બીજા કેટલા જ્ઞેયો? અનંત જ્ઞેયો. સ્વ એક છે અને બીજા પર કેટલા છે? પર જ્ઞેયો અનંત છે. પર જ્ઞેયોમાં એની આસપાસ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ છે તે બધું એને જણાય છે. મન દ્વારા એ વિકલ્પ રૂપે જેનો વિચાર કરે છે એ પણ એ જ્ઞેય તરીકે છે. એ જીવ પદાર્થ હોય કે અજીવ હોય એ બધું એને માટે જ્ઞેય છે. હવે એને જ્ઞેય તરીકે જાણવું જોઈએ એટલે માત્ર એને જણાય ત્યાં સુધી વાત બરાબર છે. પણ પરજ્ઞેય તરફ એ દ્રષ્ટિ કરે છે ત્યારે એને પરજ્ઞેયમાં મમત્વ થાય છે, એકત્વ થાય છે, એને ગમે છે, રૂચિ થાય છે, સારું લાગે છે, ખરાબ લાગે છે, એટલે ઇષ્ટ બુદ્ધિ થાય છે, અનિષ્ટ બુદ્ધિ થાય છે. અને આવું થવાને કારણે આત્મા પોતે પોતાના સ્વાભાવિક ભાવમાં, શુદ્ધ ભાવમાં, એનો નિર્મળ સ્વભાવ ભાવ જે શુદ્ધ છે એવા ભાવમાં એ રહી શકતો નથી અને વિભાવ ભાવે થઈ જાય છે. એટલે પરજ્ઞેયો તરફ દ્રષ્ટિ કરતા એને વિભાવ ભાવ થાય અને એમાંથી આશ્રવ અને પછી કર્મબંધ થાય. આ બધું થતાં એને ગતિમાં રખડવાનું થાય છે, એને ભવના ભ્રમણ થાય છે. એટલે સ્વજ્ઞેયને એ છોડતો નથી અને આત્મા પોતે પોતાનું જ જ્ઞાન કરે છે, પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કર્યા કરે છે, તો એને આમાંનું કંઈ થતું નથી, કોઈ કર્મનો બંધ થતો નથી. અને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે ત્યારે એને અનંત ગુણોનો અનુભવ થાય છે, પોતાના ગુણોની પર્યાય એને જાણવામાં આવે છે, એ એક રૂપે જાણવામાં આવે છે અને એક વિશિષ્ટ પ્રકારનો અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે. એ સુખની અનુભૂતિ છે, દુઃખનો ક્યાંય કોઈ અનુભવ નથી. એટલે એવી દશા એ એની સ્વાભાવિક દશા છે. એ દશાને છોડીને, એટલે સ્વજ્ઞેયને છોડીને એ અન્ય પરજ્ઞેયો તરફ જાય છે. એટલે પરજ્ઞેયો તો અનંત છે, એટલે અહીંયા ગુરુદેવે એમ કહ્યું કે અજ્ઞાની જન સ્વજ્ઞેયને છોડીને અનંત પરજ્ઞેયોમાં જ, અર્થાંત આત્માના અતિન્દ્રિય જ્ઞાનને છોડીને, આત્માનું જ્ઞાન છે તે અતિન્દ્રિયપણે થાય છે, એ ઇન્દ્રિય દ્વારા થતું નથી. એટલે આત્માના અતિન્દ્રિય જ્ઞાનને છોડીને, એટલે સ્વજ્ઞેયનું જ્ઞાન કરવાનું છોડીને, એ ઇન્દ્રિય જ્ઞાનમાં જ લુપ્ત થઈ રહ્યા છે. કોણ? અજ્ઞાનીજન. ઇન્દ્રિય જ્ઞાનમાં જ એ આસક્તિ કરીને રહ્યા છે, ઇન્દ્રિય જ્ઞાનમાં જ એમને રૂચિ થાય છે, ગમે છે. હવે એવું થાય એટલે કર્મનો બંધ તો થશે જ અને ભવ પણ થશે, અનંત ભવ થશે. એટલા માટે સ્વજ્ઞેય છે એને નહીં છોડતા, પોતાના સ્વરૂપમાં જ લીનતા કરવી જોઈએ. એને બદલે અજ્ઞાનીજન એ સમજતા નથી, એટલે એ ઇન્દ્રિય જ્ઞાનમાં, ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાનની અંદર લુપ્ત થઈ રહ્યા છે. ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે એ બધું પરનું જ્ઞાન છે, એ પર સંબંધીનું જ્ઞાન છે, અને એમાં એને રાગ અને દ્વેષ થાય છે. આગળ કહે છે ગુરુદેવ કે નિજ ચૈતન્ય ઘન સ્વરૂપ આત્માનો અનુભવ નથી એવો અજ્ઞાની પરવસ્તુ પરજ્ઞેયોમાં લુપ્ત છે. તેની દ્રષ્ટિ અને રૂચિ રાગ આદિ પર છે. તે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અને રાગ આદિ અનેક આકાર થયેલ જ્ઞાનને જ પોતાપણે આસ્વાદે છે. એ ઇન્દ્રિય જ્ઞાનના વિષયો જે જળ વિષયો છે એ બધામાં એને રાગ થાય છે કે દ્વેષ થાય છે અને એ અનેક જ્ઞેયોમાં એક પછી એક જ્ઞેયોમાંથી એ સુખની કલ્પના કરીને સુખનો આભાસ કરીને અથવા તો એમાંથી મને સુખ પ્રાપ્ત થશે એમ કરીને એક પછી એક જ્ઞેયો તરફ એ આકર્ષાય છે. એટલે અનેક જ્ઞેયોને જાણવા તરફ જાય છે અને એમ કરતા એ અનેક આકાર જ્ઞાન થાય છે. જ્ઞાન જ્ઞેય આકાર થાય એ વાત આપણે સમજ્યા છીએ. એટલે જ્ઞેયનું જ્ઞાન કરે છે તો એ જ્ઞાન જ્ઞેય આકાર થયું એમ આપણે જાણીએ છીએ. તો અહીંયા અનેક જ્ઞેયો તરફ એ જાય છે. આપણે વિચાર કરીએ કે એક મિનિટની અંદર આપણે કેટલા બધા જ્ઞેયો તરફ વળી જઈએ છીએ. આપણી એકાગ્રતા કોઈ એક જ્ઞેય તરફ રહે છે? મન સાથે જોડાયું છે એટલે મનના વિકલ્પની સાથે અને ઇન્દ્રિયોની સાથે જોડાઈને આ જીવનું લક્ષ અનેક જ્ઞેયો તરફ જાય છે અને એ અનેક જ્ઞેયોનું એ જ્ઞાન કરે છે. એટલે જ્ઞેય આકાર અનેક જ્ઞેય આકારે થયેલો એ ભગવાન આત્મા છે. અને જ્યારે એનું જ્ઞાન અનેક જ્ઞેય આકારે થાય છે તો એ પોતે પોતાના સ્વ તરફ જઈ શકતો નથી, સ્વનું જ્ઞાન કરી શકતો નથી. સ્વનું જ્ઞાન કરતા જે આનંદ અને સુખ થાય છે એનો સ્વાદ એને આવતો નથી. એટલે ગુરુદેવે એમ કહ્યું કે તેની દ્રષ્ટિ અને રૂચિ રાગ આદિ પર છે. અજ્ઞાનીની દ્રષ્ટિ અને રૂચિ રાગ આદિ પર છે. તે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અને રાગ આદિથી અનેક આકાર થયેલ જ્ઞાનને જ પોતાપણે આસ્વાદે છે, કે જાણે કે એમાં જ એ પોતે હોય એમ એ આસ્વાદે છે. અને એ મિથ્યાત્વ છે. દેવ ગુરુ શાસ્ત્ર પણ પરદ્રવ્ય છે. સ્વ સિવાયનું બીજું બધું પરદ્રવ્ય છે. એટલે એની શ્રદ્ધાનો વિકલ્પ રાગ છે, શુભ ભાવ છે. એ રાગ મિથ્યાત્વ નથી, પરંતુ એ રાગથી અનેક આકાર પર જ્ઞેય આકાર થયેલું જે જ્ઞાન તેને પોતાપણે માનવું એ મિથ્યાત્વ છે. જે એનું જ્ઞાન પરજ્ઞેયોના લક્ષે પરજ્ઞેયો સાથે જોડાઈ અને એ પરજ્ઞેય આકાર થાય છે એને પોતાપણે માનવાની જે દ્રષ્ટિ છે એને મિથ્યાત્વ કહ્યું છે. પરદ્રવ્યને પોતાપણે માનવું, એનું જ્ઞાન કરતા એ હું છું એમ માનવું પરદ્રવ્યને, એ મિથ્યાત્વ છે. રાગ મિથ્યાત્વ નથી, પણ એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. બહુ સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. અજ્ઞાની દયા દાન વ્રત ભક્તિ આદિ રાગના જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે, એને જ એ જ્ઞેય તરીકે આસ્વાદે છે. જેને જ્ઞેય આકાર જ્ઞાનની દ્રષ્ટિ અને રૂચિ છે એ બધા જે જ્ઞેયો જણાય છે બધા જ્ઞેયો ના આકારે એનું જ્ઞાન થાય છે અને એની જ રૂચિ છે, એને જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્ર એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન એવા જ્ઞાન માત્રનો આસ્વાદ હોતો નથી. તેને અંતર્મુખ દ્રષ્ટિના અભાવે રાગનો આકુળતાનો જ સ્વાદ આવે છે. રાગનો સ્વાદ એ આકુળતાનો જ સ્વાદ છે, એમાં અનાકુળતા નથી. રાગ થાય, શુભ ભાવ થાય, દ્વેષ થાય, અશુભ ભાવ થાય, એ ગમે તે થાય ત્યારે આત્મપ્રદેશોનું કંપન થાય છે અને એ આકુળતા જ અનુભવાય છે. એમાં શાંતિનો અનુભવ નથી. સુખનો અનુભવ તો એ અનાકુળતાનો અનુભવ છે. અહીંયા ગુરુદેવ આગળ પણ કહે છે કે તથા જેવો જ્ઞાની છે, આ અજ્ઞાનીની વાત કર્યા પછીથી કહે છે કે જેઓ જ્ઞાની છે, જેમને મહાવ્રત આદિના રાગના પરિણામમાં લીનતા અને રૂચિ નથી, જેમને મહાવ્રત આદિના રાગના પરિણામમાં, જો મહાવ્રત હોય પણ મહાવ્રત તો સ્વાભાવિકપણે હોય, મહાવ્રત તરફનો રાગ હોય એમ ન હોય, મહાવ્રત જે છે એને હું પાળું છું, મહાવ્રત મને છે એમ એની દ્રષ્ટિમાં ન હોય, એ સહજ ભાવે હોય. મુનિઓને મહાવ્રત હોય છે પણ એ સહજ ભાવે હોય છે, એમની દ્રષ્ટિ સભાનતા એ વ્રત તરફ નથી હોતી, પણ એમની દ્રષ્ટિ અને સભાનતા આત્મા તરફ હોય છે. ભાવલિંગી મુનિને દ્રષ્ટિ આત્મા તરફ હોય, મહાવ્રત હોય ને છતાં મહાવ્રત તરફના રાગ એના પરિણામમાં હું આવા વ્રતધારી થયો છું એવા પરિણામ, જે માન કસાય પોષવાવાળા પરિણામ થાય, એવા પરિણામમાં એમને લીનતા કે રૂચિ હોતી નથી. તેઓ જ્ઞેયોથી ભિન્ન, દરેક જ્ઞેયોથી ભિન્ન એક આકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે, એટલે પોતાના સ્વરૂપનું જે જ્ઞાન છે તે એક આકાર એવા જ્ઞાન માત્રનો જ આસ્વાદ લે છે. તે નિરાકુળ આકુળતા વિનાનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ છે, એમાં કોઈ આકુળતા નથી અને એ ઇન્દ્રિયો દ્વારા અનુભવવામાં આવતો નથી, અતિન્દ્રિયપણે એ આનંદ અનુભવવામાં આવે છે. જ્ઞાની જ્ઞેયોમાં આસક્ત નથી, જ્ઞાની આ બધા પર જ્ઞેયોમાં આસક્ત નથી, એને તો સ્વજ્ઞેયને જ જ્ઞેય બનાવ્યું છે અને ત્યાં જ દ્રષ્ટિ કરી અને એનું જ્ઞાન કરે છે અને એમાં જ એ રમણતા કરે છે. જ્ઞાની જ્ઞેયોમાં આસક્ત નથી, રાગ કે નિમિત્ત કોઈમાં એકાકાર નથી. સાક્ષાત ભગવાન બિરાજમાન હોય, તીર્થંકર ભગવાન બિરાજમાન હોય તો પણ તેમાં ધર્મીને આસક્તિ કે એકતા બુદ્ધિ નથી, કેમ કે એ જાણે છે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરશે તો જ મુક્તિની પ્રાપ્તિ થશે, કેમ કે એનું મુક્ત સ્વરૂપ છે. પરમાલક્ષ કરતા એ પરમા રોકાવાને કારણે એ સ્વ તરફ જઈ શકતો નથી, એ વાત બરાબર ધર્મી જાણે છે, એટલે ધર્મીને ક્યાંય બીજે આસક્તિ હોતી નથી. ધર્મીને શુભભાવ આવે, પ્રભુ ભક્તિનો ભાવ પણ આવે, તીર્થંકર ભગવાનની કેવળી ભગવાનની ભક્તિ પૂજા વિનય વગેરેનો ભાવ આવે, પણ એ બધા શુભભાવ છે, ત્યાં એ રોકાઈ રહેતો નથી અને એ પોતે પોતાના જ્ઞાનમાં, એટલે પોતાના સ્વરૂપના જ્ઞાનમાં જ એકત્વ કરે છે, એને જ પોતાનું માની અને ત્યાં જ એક આકારે રહે છે, એટલે ત્યાં જ સ્થિરતા કરે છે, એ વાત અહીંયા કરી છે. ધર્મીને વ્યવહાર રત્નત્રયનો રાગ, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, એ ત્રણ રત્ન કહીએ છીએ એવા રત્નો, એમાં એ વ્યવહાર રત્નત્રયની વાત કરી છે, જે નિશ્ચયથી હોય એમ નહીં પણ વ્યવહારથી માત્ર હોય, એટલે એ મહાવ્રત આદિ હોય અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વ્યવહાર રૂપે હોય, એવા વ્યવહાર રત્નત્રયનો રાગ, મહાવ્રત આદિ પાલનનો રાગ, એવો બધો રાગ હોય, પરંતુ તે એનાથી ભિન્ન નિજ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા, એને જ્ઞેય બનાવીને તે જ્ઞાન માત્ર એકાકાર જ્ઞાનનો આસ્વાદ કરે છે. એટલે કે મુનિ છે એ જ્યારે પોતે ધ્યાનની દશામાં નથી તો એને પણ એવા વ્યવહાર રત્નત્રયનો રાગ પણ હોય, નિશ્ચયથી જે આત્માનું સ્વરૂપ છે એમાં લીનતાને સ્થિરતા કરે, એ તો બધું નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે, પણ જે છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, નવતત્વની યથાર્થ શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા, આ બધું જે છે તે વ્યવહાર સંકિત વગેરે છે, એ બધું પણ ધર્મીને હોય, જ્યારે પોતે ધ્યાનમાં નથી, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં નથી ત્યારે એને એવા રાગ હોય, શુભભાવ હોય, મહાવ્રત આદિના પાલનના શુભભાવ હોય, પણ એ બધું તો એ બહારમાં છે ત્યારે છે, પાછો એ અંતરમાં ચાલ્યો જાય છે, નિર્વિકલ્પ દશામાં જ્યારે એ જાય છે ત્યારે તો એ માત્ર પોતે પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરે છે, કેમ કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એનું જ એ જ્ઞાનને ધ્યાન કરે છે. એટલે ધર્મીને આવા વ્યવહાર રત્નત્રયનો રાગ, મહાવ્રત આદિ પાલનનો રાગ હોય, પરંતુ તે એનાથી ભિન્ન નિજ ચૈતન્ય સ્વરૂપ, પોતાનું ચૈતન્ય સ્વરૂપ જે આત્મા, એને જ્ઞેય બનાવીને તે જ્ઞાન માત્ર ને એકાકાર થઈ અને એનો સ્વાદ કરે છે, અને એ અનાકુળ આનંદનો સ્વાદ છે, અને એ જ ધર્મ છે, એ જ એને પ્રાપ્ત કરવાનું છે, એ દશાને એને કાયમ કરી લેવાની છે. તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાને પણ આમ જ કર્યું છે, પોતાના ચૈતન્ય સ્વરૂપનું એકાકાર થઈ અને એ જ્ઞાન આનંદ અનુભવી રહ્યા છે શાશ્વતપણે, હંમેશને માટે. એ પછી એમાંથી બહાર આવતા જ નથી, એમને અનાકુળ અલૌકિક એવો આનંદ અને સુખ નો જ અનુભવ છે. હવે જે ઉદાહરણ જે લેવામાં આવ્યું હતું એની પણ અહીંયા ગુરુદેવે વાત કરી છે, અને એ જે અહીંયા ભાવાર્થમાં લેવામાં આવ્યું છે એના ઉપર કહે છે કે જેમ શાકોથી જુદી, બધા શાક છે ને એનાથી જુદી મીઠાની કણીનો ક્ષાર માત્ર સ્વાદ, એનો ખારો સ્વાદ આવે, તેમ જ્ઞાનીને પરજ્ઞેયો અને શુભાશુભ ભાવથી ભિન્ન, પરજ્ઞેયો અને શુભાશુભ ભાવથી જુદા, એક નિજ જ્ઞાયક માત્રના જ્ઞાનનો જ્ઞાન માત્ર સ્વાદ આવે છે. જ્ઞાનીને તો એ બરાબર એમ છે, એને નિશ્ચય સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, માટે જ્ઞાનનો સ્વાદ છે એ આત્માનો જ સ્વાદ છે. જ્ઞાન છે તે આત્મા છે, અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન તે ગુણ અને આત્મા ગુણી એવા બેની અભેદ દ્રષ્ટિમાં આવતું સર્વ પરદ્રવ્યોથી રહિત. જુઓ, અભેદ દ્રષ્ટિ, આત્મા ગુણી અને જ્ઞાન તે ગુણ, એમ બેમાં ભેદ નહીં, એવો ભેદની દ્રષ્ટિ નહીં લેતા, એને બદલે બે છે છતાં પણ એ બેની અભેદ દ્રષ્ટિ કરવામાં આવે, એટલે જ્ઞાન એ ગુણ અને આત્મા તે ગુણી એવો ભેદ નહીં કરતા, જ્ઞાન અને ગુણીને અભેદ જોવામાં આવે, અને સાથે સર્વ પરદ્રવ્યોથી રહિત, બધા જ પરદ્રવ્યોથી જુદો, અબદ્ધ સ્પૃષ્ટ, કોઈ કર્મથી બંધાયો ન હોય તેવો, કોઈ કારણ રજકણોથી સ્પર્શાયો ન હોય તેવો, પોતાની પર્યાયોમાં એક રૂપ, જુદી જુદી અન્ય અન્ય પર્યાયો થાય નહીં, એક રૂપે પોતાના સ્વરૂપમાં શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે તેમાં એક રૂપ રહ્યો છે, એમાં મનુષ્ય તરીકે કે તિર્યંચપણે કે એવી જુદી જુદી પર્યાય રૂપે નહીં, નિશ્ચળ અર્થાંત વૃદ્ધિહાની રહીત, એમાં જ્ઞાનના ઉઘાડો વધારે ઓછા થાય કે એવું કંઈ હોય નહીં, એક સ્વરૂપ, નિશ્ચળ અર્થાંત વૃદ્ધિહાનિથી રહીત, પોતાના ગુણોમાં એક રૂપ અભેદ, એટલે અનંત ગુણો જુદા જુદા એમ નહીં, એક રૂપે અનંત ગુણો છે છતાં પણ એ એક રૂપ, ભેદ ન પાડી શકાય એ રીતે અભેદ, તથા પરનિમિત્તના લક્ષ્ય ઉત્પન્ન થયેલ પુણ્ય પાપ સુખ દુઃખની કલ્પનાથી રહિત, પરનું લક્ષ્ય કરતા બીજા તરફ લક્ષ્ય કરતા જે ભાવ થાય છે એ ભાવ દ્વારા, શુભ કે અશુભ ભાવ દ્વારા, પુણ્ય કે પાપ થાય છે કે સુખ કે દુઃખ, એની કલ્પનાથી પણ રહિત, જે નિજ સ્વરૂપ પોતાનું મૂળ સ્વરૂપ તેનો અનુભવ, એ જ્ઞાનનો અનુભવ છે. એટલે પાંચે ભાવ અહીંયા લેવામાં આવ્યા, એવા પાંચ ભાવરૂપ આત્મા કે પોતાના નિજ સ્વરૂપનો અનુભવ કરે એ જ્ઞાનનો અનુભવ છે, જ્ઞાન માત્રનો અનુભવ છે, સામાન્ય જ્ઞાનનો અનુભવ છે, અને એ સમ્યક જ્ઞાન છે, અને એ જ જૈન ધર્મ છે, એ જ જૈન શાસન છે. આ વાત જે કહેવામાં આવી એ અનુભવની વાત છે, એને જ્યારે શાસ્ત્રમાં લખવામાં આવી તો એ દ્રવ્યશ્રુત થયું, એટલે જૈન શાસનમાં જે લખવામાં આવ્યું છે એ દ્રવ્યશ્રુત છે, જે આગમોની રચના કરવામાં આવી એ બધું દ્રવ્યશ્રુત છે, પણ એમાં જે વાત કહેવામાં આવી છે એનો જે અનુભવ એ ભાવશ્રુત છે, અને ભાવશ્રુત આત્મામાં પોતે પોતાના પુરુષાર્થથી પ્રગટ કરે છે, જ્યારે દ્રવ્ય શ્રુત છે એ એમાં એને નિમિત્ત કારણ થાય છે. દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરતા જીવ પોતે પોતામાં એવું ભાવ શ્રુત પ્રગટ કરે છે, એટલે એમ દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુત એવું જૈન શાસન છે. પણ એ દ્રવ્ય શ્રુતમાં કહેવામાં એ જ આવ્યું છે કે તમે આ પ્રમાણે ભાવ શ્રુત પ્રગટ કરો. આત્માનું આવું શુદ્ધ સ્વરૂપ છે, આ જ કહેવામાં આવ્યું છે. આગળ અહીંયા ગુરુદેવ કહે છે કે જૈન શાસ્ત્રો વાંચે, સાંભળે અને એની ધારણા કરી રાખે એ કાંઈ સમ્યક જ્ઞાન નથી. એ બધું માહિતી કહેવાય. આપણે અભ્યાસ કરીએ છીએ એ બધું માહિતી કહેવાય, એ જાણ્યું કહેવાય પણ અનુભવ્યું ન કહેવાય. એટલે એવું જાણપણું, એ પ્રકારની પંડિતાઈ, એ પ્રકારની ચર્ચા વિચારણા કરવી, એ પ્રકારની માન્યતા માનવી એ કાંઈ સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન તો એવો અનુભવ કરવો, એનું નામ સમ્યક જ્ઞાન છે. ગુરુદેવ આગળ કહે છે કે જીનવાણી તો બાજુ પર રહી, અહીં તો જીનવાણી સાંભળતા જે જ્ઞાન વિકલ્પ અંદર થાય છે એ સમ્યક જ્ઞાન છે એમ નથી. એ વખતે જે વિકલ્પ થાય, જીનવાણી સાંભળતા પ્રત્યક્ષ સમોસરણમાં બેસીને જીનવાણી સાંભળવામાં આવે, ઓમકાર ધ્વનિ સાંભળવામાં આવે અને અંદરમાં જે વિકલ્પ થાય, જ્ઞાનના વિકલ્પ જે થાય છે, એ વિકલ્પને પણ સમ્યક જ્ઞાન નથી કહ્યું, એ પણ સમ્યક જ્ઞાન નહીં. પણ આત્માની અનુભૂતિ થાય એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. અને એવી અનુભૂતિ રૂપે સ્થિરતા થાય એનું નામ સમ્યક ચારિત્ર. એટલે કહે છે કે જીનવાણી સાંભળતા જે જ્ઞાન વિકલ્પ અંદર થાય છે એ સમ્યક જ્ઞાન છે એમ નથી. દ્રવ્ય શ્રુતનું જ્ઞાન એ તો વિકલ્પ છે, એ માહિતી રૂપે છે, એ નિમિત્ત કારણ છે, પણ ઉપાદાન કારણ તો એનું પોતાનું છે. અને એવા દ્રવ્ય શ્રુતના જ્ઞાન તો આ જીવે અનંતકાળમાં અનંતવાર કર્યા છે, પણ એને એ નિમિત્ત બન્યું નથી. એને એ ભાવશ્રુત થવાનું એ નિમિત્ત બન્યું નથી. એને એ નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એટલે આત્માની અનુભૂતિ થવાનું નિમિત્ત બન્યું નથી. એટલે દ્રવ્ય શ્રુતનું જ્ઞાન છે એ વિકલ્પ છે એમ અહીંયા કહ્યું. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ રસકંદ છે, એટલે પોતાનો આત્મા. અહીંયા ભગવાન આત્માની વાત કરી છે એટલે પોતાનો આત્મા. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ રસકંદ છે, એને દ્રષ્ટિમાં લઈ એક એનું જ્ઞાન માત્રનું અનુભવન કરવું એ ભાવશ્રુત જ્ઞાન છે અને એ સમ્યક જ્ઞાન છે. એવું ભાવશ્રુત જ્ઞાન કરવા માટે થઈને એનું પોતાનું ઉપાદાન તૈયાર હોય તો જ એ શક્ય છે. પછી નિમિત્ત એને મળવાનું જ છે, દ્રવ્ય શ્રુતનું નિમિત્ત એને મળવાનું જ છે. પણ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરવા માટે એનું ઉપાદાન કારણ છે, એ જ મુખ્ય કારણ છે, મૂળ કારણ છે. એ દ્રવ્ય શ્રુત જે છે એ તો નિમિત્ત કારણ છે. એવું ભાવશ્રુત જ્યારે પ્રગટ કરવું છે તો દ્રષ્ટિમાં કોને લેવાનો છે? દ્રષ્ટિમાં પોતાના સ્વરૂપને લેવાનું છે. અને એમ કરતા જ્ઞાન માત્રનો અનુભવ થશે, કેમ કે પોતાનું સ્વરૂપ કેવું છે, પોતાનો આત્મા કેવો છે એ જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાનનો અનુભવ એ જ એનો આત્માનો અનુભવ છે. એટલે એવું એક એનું જ્ઞાન માત્રનું અનુભવન કરવું એ ભાવશ્રુત જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન છે અને એ જૈન શાસન છે. નિજ સ્વરૂપનું અનુભવન તે આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનો અનુભવ, અનુભૂતિ, સ્વાનુભૂતિ, સ્વની અનુભૂતિ, તે જ આત્મજ્ઞાન છે, તે જ સમ્યક જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાનરૂપ સ્વસંવેદન, શુદ્ધ જ્ઞાનરૂપ સ્વસંવેદન જ્ઞાનનું, ત્રિકાળી ભગવાન આત્માનું સંવેદન, સ્વસંવેદન અનુભવન એ ભાવશ્રુત જ્ઞાનરૂપ જીન શાસનનું અનુભવન છે. એમ જીન શાસન એ અનુભવ રૂપે છે. જૈન દર્શન અનુભવ રૂપે જ હોય, બીજી કોઈ રીતે હોય જ નહીં. આખું જૈન દર્શન અનુભવ રૂપે જ છે, એમાં અનુભવ જ કરવાનો છે, એમાં કઈ ઉપદેશની વાત છે જ નહીં. આમ કરો ને તેમ કરો એવી વાત નથી. કેમ કે જીવ શું કરી શકે છે? જીવ એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી. અરે અમે તો એમ કહીએ છીએ પ્રભુ કે જીવ તણખલાને સ્પર્શી પણ શકતો નથી, ત્યારે એમ કેવું એને કે તું આમ કર ને તેમ કર, એ ક્યાં જીવ કરી શકે છે? જીવ તો પોતે પોતાના સ્વરૂપમાં મુક્તપણે, જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એને ધ્યાવતો, એનો આનંદ માણતો સુખમાં રહી શકે છે. એ પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા થઈને રહી શકે, બાકી બીજા કોઈના કાર્યો કરે એવું જીવમાં ક્યાં છે? જીવ એવું કંઈ બીજું કરી શકતો નથી. પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે તો પોતે પોતાનું જ્ઞાન કરે, આનંદમાં રહે, સુખમાં રહે, એ જ એનો સ્વભાવ છે, એટલે એ જ કરે છે. અને એમ કરવું એનું નામ જ જીન શાસન છે. એટલે જૈન દર્શનમાં દ્રવ્ય સ્રુતની અંદર જેવું ભગવાને અનુભવ્યું છે એવો જ એમાં ઉપદેશ એ જ રીતે કરવામાં આવ્યો કે તું તારા આત્મામાં જા અને તારા સ્વરૂપમાં એનો અનુભવ કર, બાકી બીજે બહારમાં કંઈ કરવા પણ છે જ નહીં, અને એવો બહારમાં કંઈ કરવાનો ઉપદેશ પણ નથી. માત્ર તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને જેવું સ્વરૂપ અનુભવ્યું એવા સ્વરૂપમાં જવાનો માર્ગ એમણે બતાવ્યો, એ દ્રવ્ય સ્રુત, એ આપણા આગમો. એટલે એ જ જીન શાસન છે, ક્યારે કે જ્યારે એને અનુભવવામાં આવે ત્યારે. એ શાસ્ત્ર તરીકે પડ્યા છે તો એ જીન શાસન નથી. જે એ શાસ્ત્રને વાંચી અને પોતે એવા ભાવ પોતાનામાં પ્રગટ કરે, શુદ્ધ નિર્મળ ભાવ, પોતાનું જેવું સ્વરૂપ છે એવું પોતાને અનુભવે, તો એ જીન શાસનમાં છે, તો એ જીન આજ્ઞામાં છે, તો એ જૈન છે. હવે આગળ એક વાત કરી છે ગુરુદેવે, બહુ સરસ વાત મૂકી છે કે શુદ્ધ નહીંથી આમાં કાંઈ ભેદ નથી. આ જ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીંથી જે વિષય દર્શાવવામાં આવે છે એના તરફ દ્રષ્ટિ કરવી, અને એ દ્રષ્ટિનો વિષય જે છે તે આવા પાંચ ભાવ રૂપે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. આવા પાંચ ભાવ જે કહેવામાં આવ્યા 14મી ગાથામાં અને 15મી ગાથામાં, એવા પાંચ ભાવરૂપ આત્માનું જે સ્વરૂપ છે એ શુદ્ધ નય દ્વારા જણાવવામાં આવે છે. એટલે એ શુદ્ધ નય કહો કે એ શુદ્ધ આત્મા કહો, બંને એક જ છે, એમાં કોઈ ભેદ નથી. અને એની અનુભૂતિ એ જ શુદ્ધ નય છે એમ કહો, એની અનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ એ જ શુદ્ધ નય છે એમ કહો, તો એમાં પણ એ જ ભાવ છે, એ બધું એક જ રૂપે છે. અહીં ત્રણ વાત આવી. એક તો પરદ્રવ્ય અને પર્યાયથી પણ ભિન્ન, પરદ્રવ્ય અને પર્યાયથી પણ ભિન્ન, જે અખંડ એક શુદ્ધ ત્રિકાળી જ્ઞાન સ્વભાવ, એનું અનુભવન ભાવશ્રુત જ્ઞાન, એ જ શુદ્ધ નય છે. શુદ્ધ નયનો વિષય જે દ્રવ્ય સામાન્ય છે એનો અનુભવ, એને જ શુદ્ધ નય કહે છે. બે વાત. અને એ જ જૈન શાસન છે. શું ત્રણ વાત કરી અહીંયા? કે એક તો પરદ્રવ્ય અને પર્યાયથી પણ ભિન્ન, બધા જ પરદ્રવ્યોથી જુદું અને પોતાની નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાયથી પણ જુદું એવો ભગવાન આત્મા. કેમ કે પર્યાય છે તો ક્ષણિક છે, એટલે પરદ્રવ્ય અને પર્યાયથી પણ ભિન્ન, જુદો, અખંડ, કોઈ ખંડ ખંડ નહીં. ખંડ તો માત્ર સમજાવવા માટે કહેવામાં આવ્યું છે, પણ કોઈ આત્મામાં કોઈ ખંડ ભેદ પડતા જ નથી. એવા આનંદ ગુણો, એવા છૂટા છૂટા એવું કંઈ છે જ નહીં, એ અખંડ રૂપે જ છે. એટલે એવું એ એક અખંડ શુદ્ધ, કોઈ પ્રકારની મલિનતા એમાં છે જ નહીં, કર્મની કે કારમણે રજકણોની પણ મલિનતા કે વિભાવ ભાવ કે એવું કંઈ નથી. એવું શુદ્ધ ત્રિકાળી જે ત્રણેય કાળ રહેવા વાળું જે છે તે જ્ઞાન સ્વભાવ, જે માત્ર ચૈતન્ય રૂપ છે, દરેક સમયે જ્ઞાન કરે છે, પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે અને એ આનંદમય છે, એવું એનું અનુભવન, એનો અનુભવ કરવો, એવું એ ભાવશ્રુત જ્ઞાન, એ જ શુદ્ધ નય છે. કેમ કે શુદ્ધ નયનો જે વિષય છે એને જ એ અનુભવીએ છીએ, એટલે એ ભાવશ્રુતમાં એ અનુભવ થાય છે, એટલે એને શુદ્ધ નય કહ્યો. બીજી વાત એમ કહી કે શુદ્ધ નયનો વિષય જે દ્રવ્ય સામાન્ય, દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ એ વાત આપણે સમજ્યા છીએ. સામાન્ય એટલે જેમાં કોઈ બીજી બહારની ઉપાધિ આવી નથી, જેમાં કોઈ પર્યાય પણ નથી, એવું સામાન્ય, જે ક્યારેય બદલાતું નથી, એ દ્રવ્ય સામાન્ય. એટલે શુદ્ધ નયનો વિષય જે દ્રવ્ય સામાન્ય છે એનો અનુભવ, એને જ શુદ્ધ નય કહે છે. બીજી વાત. અને ત્રીજું કહે છે એ જ જૈન શાસન છે. જે અનુભવ થયો એ જ જૈન શાસન છે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક માત્રનો વર્તમાનમાં ભાવશ્રુત જ્ઞાનરૂપ અનુભવ એ જૈન શાસન છે. કેમ કે ભાવશ્રુત જ્ઞાન એ વિતરાગી જ્ઞાન છે, વિતરાગી પર્યાય છે. વિતરાગી પર્યાય છે અને વિતરાગી જ્ઞાન છે. શું? ભાવશ્રુત જ્ઞાન. ભાવશ્રુત જ્ઞાન થતાં જે પર્યાય પ્રગટ થઈ એ વિતરાગી પર્યાય છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને માત્ર વિતરાગી પર્યાય જ હોય છે, બીજી કોઈ અન્ય પર્યાય હોતી નથી. શુદ્ધ નિર્મળ પર્યાય છે, વિતરાગી પર્યાય છે. વિતરાગ ભાવ છે એટલે કે કોઈ કસાય ભાવ હવે રહ્યા નથી, એવો વિતરાગ ભાવ જ છે. એવી વિતરાગી પર્યાય જ્યારે પ્રગટ થાય છે તો એ દશાને જૈન શાસન કહેવામાં આવે છે. એટલે ત્રિકાળી શુદ્ધ નાયક માત્રનો વર્તમાનમાં, જો વર્તમાનમાં પર્યાય મનુષ્યની છે તે છતાં પણ ઉપાદાન તૈયાર છે અને પુરુષાર્થ કરે છે તો એને ભાવશ્રુત જ્ઞાન રૂપે અનુભવ આત્માનો થાય છે અને એ જ જૈન શાસન છે. ભલે એની વર્તમાન પર્યાય મનુષ્યની છે તે છતાં પણ એનો જે અનુભૂતિનો વિષય છે તે શુદ્ધ ત્રણેય કાળ રહેવાવાળો જ્ઞાયક ભગવાન આત્મા છે અને એનો જ અનુભવ કરે છે, એ અનુભૂતિ છે. તો એ અનુભૂતિ જે છે એ જૈન શાસન છે. કેમ કે ભાવશ્રુત જ્ઞાન છે તે એ વિતરાગી જ્ઞાન છે અને એ એવું થતાં જે પર્યાય પ્રગટ થઈ એ વિતરાગી પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે. આગળ કહે છે કે આત્માના અનુભવ વિના જીવ અનંત કાળથી જન્મ મરણ કરીને નરક નિગોદના અનંતાનંત દુઃખોને પ્રાપ્ત થયો છે. આત્માના અનુભવ વિના એ રખડ્યો છે, એ બીજા કોઈ કારણથી રખડ્યો છે એમ નથી. કેમ કે સ્વરૂપનો અનુભવ નથી કર્યો, અનુભૂતિ નથી થઈ, તો પછી એ જૈનમાં ક્યાંથી રહ્યો? એ જૈન શાસનમાં કેવી રીતે કહેવાય? એ જૈન આજ્ઞામાં, જૈન આમન્યામાં કેવી રીતે કહેવાય? કેમ કે જૈન તો એ છે કે જેણે પોતે મુક્ત સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, કસાય રહિત દશા, કર્મ રહિત દશા પ્રગટ કરી છે, જેણે એ બધાને જીત્યા છે એ જૈન છે. એવા જીન ભગવાન એમનો, એમની વાણીમાં આવેલો ઉપદેશ એમણે જે રીતે પ્રાપ્ત કર્યું એ જ છે અને એ એવું પ્રાપ્ત કરવાનું જ બધાને કહ્યું છે. જેવા પોતે છે એવા બધાને એમણે ધાર્યા છે, કહ્યા છે, જાણ્યા છે અને એમના જ્ઞાનમાં એમ જ આવ્યું છે. એટલે એમણે એમ કહ્યું કે તમે પણ મારી જેમ મારી સમાન થાઓ. જો આ મોટામાં મોટી કરુણા આપણે કહીએ છીએ ને, કેવળી ભગવાનની કરુણા કઈ છે? જગતમાં કોઈ આવી કરુણા ન કરી શકે, આવો ઉપકાર ન કરી શકે, આ કરુણા છે કે પોતાનું જે પદ છે એ પદ સમાન, એટલે પોતાનું નિર્મળ શુદ્ધ પદ જે એમણે પ્રાપ્ત કર્યું છે કેવળી ભગવાને, એવા પદ સમાન બીજાઓ થાય એવો એમણે ભાવ વ્યક્ત કર્યો. અને એ ભાવ વ્યક્ત કર્યો એમાં એ આખો માર્ગ આવ્યો કે તમે પણ મારા જેવા જ છો અને તમે પણ એવા થાઓ, તમારા એવા સ્વરૂપને પ્રગટ કરો. તમે વિચાર કરો, વ્યવહારમાં જગતમાં ક્યાંય કોઈ એવું કરે છે? કોઈ શેઠ એવો મળ્યો કે જે એમ કહેતો હોય એના મહેતાજીને કે એના નોકરને કે તું મારા જેવો શેઠ થઈ જા, એવું કહેનારો કોઈ શેઠ મળ્યો છે? બોલો, દુનિયામાં ક્યાંય કોઈ શેઠ જોયો કે તું મારા જેવો થાય એવું કહેનારો, અને એમ કરીને બધું જ પોતાનું આપી દે, સર્વસ્વ આપી દે એવો કોઈ મળે? અહીંયા તો કરુણા છે. કેવી કરુણા છે? કે પોતાના જેવા થવા માટે થઈ, અને એમને કેટલો બધો સમય, પોતે શુદ્ધ થયા છે છતાં પણ એમને એ શરીર સાથે રહેવાનું થાય છે. તીર્થંકર ભગવાનને પોતે તો ચાર ઘાતી કર્મોનો નાશ થયો ને, હવે અઘાતી કર્મો તો ખરી જવાના છે, પણ એમણે જે પૂર્વે એવા ભાવ કર્યા હતા કે જગતના જીવો પણ મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે, એટલે એ ભાવની પૂર્તિ હવે થાય છે ઓમકાર ધ્વનિ રૂપે. એટલે સિમંદર ભગવાન પોતે અત્યારે તો તીર્થંકર થઈ ગયા, હવે એમને કંઈ કરવા પણ રહ્યું નથી, હવે એમને કોઈ પુરુષાર્થ બાકી નથી રહ્યો, પોતે પોતાના જ્ઞાન અને આનંદમાં જ છે. તે છતાં એ શરીર સાથે હજી એમને કેટલો બધો સમય વિતાવવાનો છે. એક કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય, એ આયુષ્ય એમાં એ ઓમકાર ધ્વનિ છૂટે અને એ ઓમકાર ધ્વનિના પ્રચંડ વેગમાં બધા જ અનિષ્ટો જાણે કે તણાઈ જાય અને આપણને બધાને ખૂબ શાંતિનો અનુભવ થાય, અને એમાંથી ગણધર ભગવાન એ દ્રવ્ય શ્રુતની રચના કરે અને જેનું ઉપાદાન જાગ્યું છે એવા જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે, એવા જીવો એવા ભાવશ્રુત જ્ઞાનને પ્રગટ કરે. હવે આવો ઉપકાર કેટલા બધા સમય સુધી રહેવાનો છે? કેમ કે એમનો એવો ભાવ છે, એવો ભાવ છે. તો અહીંયા આપણે વાત કરી રહ્યા હતા કે આત્માના અનુભવ વિના જીવ અનંત કાળથી જન્મ મરણ કરીને નરક નિકોદના અનંતાનંત દુઃખોને પ્રાપ્ત થયો છે. વાંક એનો છે, આત્માનો અનુભવ ના કર્યો ને એટલે. પ્રભુએ તો આ ક્યારેય કહ્યું હતું, એને અનંત કાળમાં અનંત વખત આવું સાંભળવા મળ્યું, પણ એને એ તરફ લક્ષ્ય નહીં કર્યું અને આત્માનો અનુભવ કરવામાં એ પાછો પડ્યો, એનો પુરુષાર્થ ઓછો પડ્યો. એની નબળાઈને કારણે એણે આત્માનો અનુભવ ન કર્યો, અને ન કર્યો એટલે પછી એ મિથ્યા દ્રષ્ટિપણે એ અનંત ભવ કરી બેઠો. દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કે નવતત્વોની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યક્ત્વ નથી, એ માહિતી છે. એ શું કરવું એની માહિતી છે. એ જ્યાં સુધી કરો નહીં ત્યાં સુધી શું ફાયદો? તમને એક પુસ્તક આપી દે મેડિકલનું તો એથી શું ફાયદો તમને? જ્યાં સુધી તમે એને વાંચી વિચારી સમજી અને પછી એને એપ્લાય નથી કરતા ત્યાં સુધી એ બધું નકામું છે. એ જ રીતે અહીંયા છે કે દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, ભેદરૂપ શ્રદ્ધા કે નવતત્વોની ભેદરૂપ શ્રદ્ધા, આ નવતત્વો આપણની શ્રદ્ધા વિશેની આપણે ગાથા કરી છે એવી ભેદરૂપ શ્રદ્ધા, એથી કંઈ આત્માનો અનુભવ નથી, એ સમ્યક્ત્વ નથી. કળશ ટીકાના છઠ્ઠા કળશમાં આવે છે કે સંસાર દશામાં જીવ દ્રવ્ય નવતત્વ રૂપે પરિણમો, આપણે કરી ગયા છીએ, તે તો વિભાવ પરિણતિ છે, માટે નવતત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. એ ભેદોમાંથી એકરૂપ જ્ઞાયક ભાવને અબદ્ધ સ્પૃષ્ટ આત્માને ગ્રહણ કરી અનુભવવો, એનો અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે. નવતત્વમાંથી એકલો સામાન્ય જ્ઞાન 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 એવો આત્મા બહાર કાઢી લેવો અને તે એકનો અનુભવ કરવો અથવા તેને એકને જ અનુભવવો, એ સમ્યક દર્શન છે, એ મૂળ ચીજ છે. જેમ આંબલીના ઝાડના પાન ઉપર ઉપરથી તોડી લે પણ મૂળ સાબુત રહે તો તે ઝાડ થોડા દિવસોમાં ફરીથી પાંગરે, ઉપરથી પાંદડા બધા કાઢી નાખીએ તો ફરી પાછા એ, કોઈ પણ ઝાડ હોય ફરી પાછા એ પાંગરે. તેમ ઉપર ઉપરથી રાગને મંદ કરે, ઉપર ઉપરથી એને રાગની મંદતા હોય, એને ભક્તિ વગેરે વ્રત તપ વગેરે હોય પણ આત્માનું સ્વરૂપ જાણ્યું ન હોય, એને ઉપર ઉપરથી એ રાગ મંદ કર્યો એમ કહેવાય. એટલે ઉપર ઉપરથી રાગ મંદ કરે પણ મૂળ મિથ્યાત્વ જાય નહીં, પર્યાય બુદ્ધિ જાય નહીં, એટલે મિથ્યાત્વ અને પર્યાય બુદ્ધિ તો સાબુત રહે તો પછી ફરીથી એ રાગ થવાનો જ છે, રાગ પાંગરે જ. તેથી તો પ્રવચનસાર ગાથા 93માં કહ્યું છે કે જેને પરથી ભિન્ન એકરૂપ નાયક ભાવની દ્રષ્ટિ નથી, પરથી ભિન્ન એકરૂપ નાયક ભાવની દ્રષ્ટિ નથી અને એક સમયની પર્યાયમાં રાગને જ પોતાનો માની રોકાઈ ગયો છે, એ પર્યાય દ્રષ્ટિ મૂંડ છે, એ પર્યાય દ્રષ્ટિ મૂંડ છે. તો આ રીતે અહીંયા 15મી ગાથાના ભાવાર્થ ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું એનો આપણે અત્યારે અભ્યાસ કર્યો. હવે આગળ જે વાત જે કરવાની છે એ 14મા કળશની વાત છે, અને આ જે ભાવાર્થ આવ્યો અને જે અર્થ આવ્યો 15મી ગાથાના, એના જ અર્થનું હવે કળશરૂપ કાવ્ય કહે છે. તો હવે સમયસાર આપણે લઈએ. સમયસાર, સમયસારમાં ગાથા 15મી પછી 14મો કળશ, ગાથા 15 પછીથી 14મો કળશ છે, એટલે એમ કહેવું કે એ આ જ અર્થનું કળશરૂપ કાવ્ય છે. આ જ અર્થ એટલે 15મી ગાથામાં જે ભાવ આવ્યો એવા જ ભાવનો એ કળશરૂપ કાવ્ય છે. તો આપણે 14મો કળશ, સમયસાર કળશ 14. અખંડિતમ અનાકુલમ જ્વલત અનંતમ અંતર બહિર્મહ પરમમ અસ્તુ નહ સહજમ ઉદ્વિલાસમ સદા ચિદ્દ ઉચ્છલન નિર્ભરમ સકલ કાલમ આલંબતે યત એક રસમ ઉલ્લસત લવણખિલ્ય લીલાઇતમ. 14મા શ્લોકના અર્થમાં કહે છે કે આચાર્ય કહે છે કે પરમમ મહ ન અસ્તુ, ન એટલે અમે, આચાર્ય કહે છે કે તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, તે ઉત્કૃષ્ટ પ્રકાશ કયો પ્રકાશ? જ્ઞાનનો પ્રકાશ કેવો છે અહીંયા? તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, યત સકલ કાલમ ચિદ્દ ઉચ્છલન નિર્ભરમ, કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે. ઉલ્લસત લવણ ખિલ્ય લીલા ઇતમ, એટલે જેમ મીઠાની કાંકરી એક ક્ષાર રસની લીલાનું આલંબન કરે છે, તેમ જે તેજ એક રસમ આલંબતે, એક જ્ઞાનરસ સ્વરૂપને અવલંબે છે. અખંડિતમ, જે તેજ અખંડિત છે, નેવના આકાર રૂપે ખંડિત થતું નથી. અનાકુલમ, જે અનાકુળ છે, જેમાં કર્મના નિમિત્તથી થતા રાગ આદિથી ઉત્પન્ન આકુળતા નથી. અનંતમ, અંતઃ બહિ જ્વલત, જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે, જાણવામાં આવે છે, જે સ્વભાવથી થયું છે, કોઈએ રચ્યું નથી, અને સદા ઉદ્વિલાસમ, હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે, જે એકરૂપ પ્રતિભાસમાન છે. શેની વાત છે? જ્ઞાનરૂપ તેજની વાત કરી છે. જ્ઞાનરૂપ તેજની વાત કરી છે આચાર્ય ભગવાને. અહીંયા એમ કહ્યું કે એવું તેજ અમને પ્રગટ થાઓ, અમને પ્રાપ્ત થાઓ, એ સદાકાળ જે ચૈતન્ય પરિણામથી ભરેલું છે. સદાકાળ જે જ્ઞાન માત્ર, દર્શન અને જ્ઞાન એવી ચેતનાના પરિણમનવાળું છે, એવી ચેતનાથી ભરેલું છે, એવો ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, અમને એની પ્રાપ્તિ હો. તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, કે જે તેજ સદાકાળ હંમેશા ચૈતન્યના પરિણમનથી ભરેલું છે. ચૈતન્યનું પરિણમન એટલે જ્ઞાન રૂપે પરિણમવું, તે ચૈતન્યનું પરિણમન છે. દરેક સમયે જે જ્ઞાન કરે છે સ્વરૂપનું, એવું પરિણમન, ચૈતન્ય પરિણમન, એનાથી ભરેલું એ જે તેજ છે, એ તેજ પ્રકાશ અમને પ્રાપ્ત થાવ. પછી કહે છે કે જેમ મીઠાની કાંકરી એક ક્ષાર રસની લીલાનું આલંબન કરે છે, એકમાત્ર ક્ષાર રસ જ એમાંથી પ્રાપ્ત થાય છે. મીઠાની કાંકરીમાંથી માત્ર એક ક્ષાર રસ જ પ્રાપ્ત થાય છે, એટલે એકલા ક્ષારને જ નું જ આલંબન કરે છે, એકલા ક્ષારનું જ એમાંથી પ્રાપ્ત થવું થાય છે. એવી રીતે અહીંયા એક જ્ઞાનરસ સ્વરૂપને અવલંબે, એ જ્ઞાનરસ, જ્ઞાન સ્વભાવી જે પોતાનું સ્વરૂપ છે, એને અવલંબતું એ તેજ, એ પ્રકાશ, એ જ્ઞાનરૂપી પ્રકાશ એવો છે જે અમને પ્રાપ્ત થાવ. વળી કેવો છે તેજ પ્રકાશ? તો કે જે તેજ અખંડિત છે, એમાં કોઈ ખંડ પડ્યા નથી, એટલે જ્ઞાન ખંડ ખંડ રૂપ થયું નથી. જ્ઞાન ખંડ ખંડ રૂપ ક્યારે થાય? કે અનેક જ્ઞેયોમાં જ્યારે જાય છે જાણવામાં, તે ત્યારે અનેક આકાર રૂપે એ થાય છે. તો અહીંયા તો એવું જ્ઞેયોના આકાર રૂપે એ ખંડિત થયું નથી, એવું એ જ્ઞાન છે. અને એવા જ્ઞાનના પ્રકાશની અહીંયા ભાવના ભાવી છે, એવું અમને પ્રાપ્ત થાવ. વળી પણ કહે છે કે જે અનાકુળ છે, જેમાં કોઈ આકુળતા નથી. આકુળતા કઈ રીતે થાય? તો કે જેમાં કર્મના નિમિત્તથી, કર્મ પૂર્વના છે, એ કર્મ ઉદયમાં આવે છે, તો એ ઉદયમાં આવે ત્યારે એના નિમિત્તે જે સંયોગ સર્જાય છે, એ સંયોગ સાથે જોડાવાથી એને આકુળતા થાય છે. જે કંઈ સંયોગ આવે છે, એ સંયોગો પૂર્વ કરેલા કર્મને કારણે છે, એ કંઈ વર્તમાનમાં કંઈ કર્યું છે માટે છે એમ નથી. પણ ગોળા જીવોને આ વાત હજી સમજમાં આવતી જ નથી. એ એમ જ માને છે કે હું જોબ કરું છું એટલે પૈસા કમાઉં છું, અને એટલે બધું મને બરાબર મળે છે અને હું સુખી છું. એને એમ નથી થતું કે જોબ કરે છે એ જોબ કરવાનો ભાવ અત્યારે તારો વર્તમાન ભાવ છે. જોબના સંયોગો એ પૂર્વનો કર્મ જે છે એને કારણે છે, તને જે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે એ પૂર્વના કર્મને કારણે એટલે પુણ્યને કારણે છે. પણ વર્તમાનમાં તું એમ માને છે કે હું કરું છું એ તારો કરવાનો ભાવ, જે પરના કામો તું કરી નથી શકતો એ કરવા તરફની દ્રષ્ટિ એ મિથ્યાત્વ છે, મોટામાં મોટું મિથ્યાત્વ છે, જેને કારણે થઈને તું રાગ દ્વેષ કરે છે. હું કરું છું કરું છું કરતા ભાવ આવે એટલે રાગ કે દ્વેષ થયા વિના રહે જ નહીં, એટલે એને લીધે થઈ અને શું થાય છે, એને લીધે થઈ રાગ અને દ્વેષ થાય એટલે શું થાય, આત્મપ્રદેશોનું કંપન થાય, આકુળતા થાય, શાંતિ ચાલી જાય, અશાંતિ વધે. જે સંયોગો છે તે સંયોગો પૂર્વકર્મના ઉદયને કારણે મળ્યા છે અને એમાં હવે એ મારા છે, એમાં હું કંઈક કરું છું એવું કરતા પણ અને મારા છે એવું મમત્વ, એ બંને ભાવ એના વર્તમાનના છે. એવા ભાવ જો એ ન કરે તો પણ જે થવાનું છે તે તો તેમ જ થવાનું છે, એના એવા ભાવ કરવાથી કંઈ થતું નથી. આ વાત બહુ સમજવા જેવી છે. હું છોકરાઓ મોટા કરું છું, છોકરા એમના પુણ્યને કારણે મોટા થાય છે. તમે કોણ મોટા કરો છો? તમે ન હોય તો મોટા ન થાય? બધા પોતપોતાનું પુણ્ય લઈને આવ્યા છે. હું છોકરાને ભણાવું છું, છોકરાઓ એમના પુણ્યને કારણે તમારે ત્યાં જે આવ્યા છે તો એમનું પુણ્ય એવું છે એટલે એ સંયોગોમાં આવ્યા છે. તમારું પણ એવું પુણ્ય છે, છોકરાઓનું પણ એવું પુણ્ય છે, જે જે કુટુંબમાં રહ્યા છે એ બધાનું એવું પુણ્ય છે, એટલે એવા સંયોગો એવા પુણ્યને કારણે મળતા સંયોગો ત્યાં બધાને એક સરખા મળવાના હતા માટે બધા ભેગા થયા, માટે તો બધા ભેગા થયા છે. પણ અહીંયા આ તો એમ સમજે છે કે હું એના બધા કામ કરું છું, છોકરા છોકરી બધાના કામો, અમને ભણાવવા ગણાવવા, મોટા કરવા, કોલેજમાં એડમિશન અપાવવા, એમના લગ્ન કરાવવા, આ બધું હું કરું છું. મિથ્યા અભિમાન કરી અને એ વર્તમાનમાં એવા ભાવ કરી અને એ શું કરે છે, આશ્રવને બંધ કરે છે, કર્મ બાંધે છે, નવીન કર્મ બાંધે છે અને એવું કરતા પાછા રાગ દ્વેષ કરે છે, એને આકુળતા છે, એને અનાકુળતા રહેતી નથી, એને એને આકુળતા છે, એવું કરતા એને આકુળતા વર્તે છે એટલે દુઃખ છે. આકુળતામાં દુઃખ છે અને અનાકુળતામાં સુખ છે. અહીંયા તો કહે છે કે જ્યારે આવા જ્ઞાનનો પ્રકાશ અમને પ્રાપ્ત થાય છે તો એ પ્રકાશ કેવો છે, એમાં અમને શું પ્રાપ્ત થાય છે, એ આત્માના જ્ઞાન સ્વરૂપનો આનંદ અમને પ્રાપ્ત થાય છે એમ, એ અનાકુળ આનંદ છે, અલૌકિક આનંદ છે કે જેમાં કર્મના નિમિત્તથી થતા રાગ આદિથી ઉત્પન્ન થતી આકુળતા નથી. વળી કહે છે કે જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે, જાણવામાં આવે છે, એ અવિનાશી છે, એનો વિનાશ થતો નથી, એ હંમેશ માટે છે, શાશ્વત વસ્તુ છે, અંતરંગમાં એનો અનુભવ થાય છે અને એવી જ શાંતિ બહારમાં પણ એને પ્રગટ થાય છે. જે સ્વભાવથી થયું છે, કોઈએ રચ્યું નથી, એ આત્માનું સ્વરૂપ એવું જ્ઞાન સ્વરૂપ એની રીતે એ સ્વાભાવિકપણે છે, એની કોઈ રચના કોઈએ કરી છે એમ નથી, અને સદા ઉદ્વિલાસમ એટલે હંમેશા જેનો વિલાસ ઉદય રૂપે છે, જે એકરૂપ પ્રતિભાસમાન છે, એ હંમેશા એની દ્રષ્ટિ નથી એટલે એને નથી જણાતું એ વાત જુદી છે, પણ હંમેશા એ તો એનો વિલાસ એટલે એ તો ઉદયરૂપ છે જ, એવી આત્મજ્યોતિ જ્ઞાન જ્યોતિ તો હંમેશા એને ઉદયરૂપ વર્તે જ છે, એ એકરૂપ છે, એનો અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે, એનો પ્રતિભાસ થાય છે, એવું એ હંમેશા ઉદયરૂપ છે, એની દ્રષ્ટિ એના તરફ નથી ગઈ એટલે એ નથી એમ નથી, એની દ્રષ્ટિ પરમાં રહી છે એટલે એને એનો પ્રતિભાસ નથી એટલે એનો અર્થ એમ નથી કે એ નથી, એ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ જ્યોતિ તો હંમેશા ઉદયરૂપ છે અને એ હંમેશા એ પ્રતિભાસમાન છે એટલે એનો હંમેશા અનુભવ થાય એવી જ છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે આચાર્ય પ્રાર્થના કરી છે કે આ જ્ઞાન આનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. બહુ સરસ ભાવના કરી છે, જ્ઞાન આનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો, એટલે માત્ર અનુભૂતિ એમ નહીં પણ અનુભૂતિ અનુભૂતિ કરી અને એમાં સ્થિરતા રહો, પોતાના સ્વરૂપમાં સ્થિરતાના ભાવ અહીંયા આચાર્ય ભગવાને પ્રગટ કર્યા છે કે પોતાને એવી સ્થિરતા હંમેશા આવડતો એવી પ્રાર્થના કરી છે. એટલે જે 15મી ગાથામાં જે કહેવામાં આવ્યું એ અમૃતેન્દ્રાચાર્ય ભગવાને પણ એને બરાબર આત્મસાત કરેલું છે, અનુભવ કરેલો છે. એટલે હવે તો એને એ ભાવને હંમેશને માટે પોતાને પ્રાપ્ત થાય એમ કહ્યું, એવી પ્રાર્થના કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આજનો સ્વાધ્યાય આપણે સુખધામ બોલી અને પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વર તે જય તે પ્રણમુ પદ તે જયતે.